એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે આજના આ વિચાર વિમર્શમાં.
અને આપ સૌનું પણ સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે એમ કહી શકાય કે દુનિયાના ઇતિહાસ અને સંસ્કૃતિ પર ખૂબ જ ઊંડી છાપ છોડી ગયેલા ગ્રંથ વિશે છે.
હા, પુસ્તક છે લ્યુક ટિમોથી જ્હોનસનનું ધ ન્યૂ ટેસ્ટામેન્ટ, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન.
બરાબર,
ન્યૂ ટેસ્ટામેન્ટ.
ઘણા લોકો માટે આ નામ પરિચિત હશે, કદાચ થોડું ઘણું વાંચ્યું પણ હોય, પણ એને ખરેખર સમજવું, ખાસ કરીને આજના સમયમાં, એ થોડું પડકારજનક છે, નહીં?
સાચી વાત છે, કારણ કે આ માત્ર ધર્મગ્રંથ નથી, એણે કળા, સાહિત્ય, પશ્ચિમી વિચારધારા ઘણું બધું ઘડ્યું છે, એટલે એને સમજવું જરૂરી બની જાય છે.
અને આ પુસ્તક એ સમજવામાં મદદ કરે છે, એમને?
ચોક્કસ. પણ એ પહેલા મને લાગે છે કે લેખક વિશે થોડી વાત કરવી જોઈએ. લ્યુક ટિમોથી જ્હોનસન.
હા, કોણ છે તેઓ? તેઓ એમોરી યુનિવર્સિટીમાં ન્યૂ ટેસ્ટામેન્ટ અને પ્રારંભિક ખ્રિસ્તી ધર્મના ઇતિહાસના એમ કહી શકાય કે જાણીતા પ્રોફેસર રહી ચૂક્યા છે. પણ એમની વાત જરા હટકે છે.
ઓહ, કઈ રીતે?
એમની પાસે, ખબર છે, બેવડો અનુભવ છે. એક તરફ ખૂબ ઊંડા વિદ્વાન, શાસ્ત્રીય સાહિત્ય, ધર્મ, બધો ઊંડો અભ્યાસ. પણ બીજી તરફ તેઓ પોતે એક સમયે બેનેડિક્ટિન સાધુ અને પાદરી પણ હતા, એટલે એમને માત્ર બૌદ્ધિક સમજ નથી પણ શ્રદ્ધાનો જીવંત અનુભવ પણ છે.
અચ્છા, એટલે માત્ર થિયરી નહીં, પ્રેક્ટિકલ અનુભવ પણ. આ તો ખરેખર અનોખું કહેવાય.
બિલકુલ. અને આ જ એમને બહુ સંતુલિત બનાવે છે. તેઓ હંમેશા વિદવત્તા અને શ્રદ્ધા વચ્ચે એક સેતુ, એક પુલ બાંધવાનો પ્રયાસ કરે છે.
એટલે તેઓ કદાચ એવા અભિગમોની ટીકા પણ કરે છે જે ન્યૂ ટેસ્ટામેન્ટને માત્ર ઐતિહાસિક દસ્તાવેજ ગણીને એમાંથી શ્રદ્ધાના તત્વો કાઢી નાખવા માંગે છે. પેલું ઐતિહાસિક ઈસુ શોધવાવાળું.
બરાબર પકડ્યું. તેઓ કહે છે કે એમ કરવાથી તો ગ્રંથનો આત્મા જ મરી જાય છે, એનો મૂળ હેતુ જ નહોતો.
રસપ્રદ. તો પછી આ પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? જ્હોનસન ન્યૂ ટેસ્ટામેન્ટને કઈ રીતે જોવાની ભલામણ કરે છે?
એમનો સૌથી મોટો અને પાયાનો મુદ્દો એ છે કે ન્યૂ ટેસ્ટામેન્ટને એક સળંગ, એક જ પુસ્તક તરીકે ન જુઓ.
એક પુસ્તક નહીં તો શું?
એને એક પુસ્તકાલય તરીકે જુઓ, જુદા જુદા લખાણોનો સંગ્રહ. આ જે 27 પુસ્તકો છે એ અલગ અલગ સમયે, અલગ અલગ લેખકોએ, અલગ અલગ સમુદાયો માટે અને અલગ અલગ હેતુથી લખ્યા હતા.
એટલે કોઈ એક લેખકે બેસીને લખેલી નવલકથા જેવું નથી, પણ જુદા જુદા પત્રો, વાર્તાઓ, લેખો ભેગા થયા છે.
એકદમ. અને એનો મુખ્ય હેતુ એ નહોતો કે બરાબર શું બન્યું હતું એનો ઇતિહાસ લખવો.
તો શું હતો હેતુ?
મુખ્ય હેતુ હતો પ્રથમ સદીના ખ્રિસ્તીઓનો જે શક્તિશાળી ધાર્મિક અનુભવ હતો, ખાસ કરીને ઈસુના પુનરુત્થાન પછીનો, એ અનુભવને શબ્દ દેહ આપવો, એને સમજાવવો, એને ટકાવી રાખવો. આ લખાણો એ જીવંત શ્રદ્ધાની નીપજ છે.
સમજાયું. એટલે જ્હોનસન કહે છે કે કાં તો સાવ ભોળા ભાવે બધું માની લેવું અથવા સાવ શંકાથી બધું નકારી દેવું, એ બંને રસ્તા બરાબર નથી.
હા, એ બંને અંતિમો છે. તેઓ એક ત્રીજો રસ્તો સૂચવે છે, એવું વાંચન જે વિવેચનાત્મક રીતે માહિતગાર હોય પણ સાથે કલ્પનાત્મક રીતે જોડાયેલું પણ હોય.
એટલે થોડું સમજાવશો?
એટલે કે ઐતિહાસિક સંદર્ભને સમજો, લેખકનો હેતુ જાણો, કઈ શૈલીમાં લખાયું છે એ જુઓ. આ બધું વિવેચનાત્મક થયું, પણ સાથે એ પણ સ્વીકારો કે આ લખાણો લોકોના જીવન બદલવા માટે, શ્રદ્ધા જગાવવા માટે લખાયા હતા. એમાં એક ઊંડો ધાર્મિક સંદેશ છે, એની સાથે કલ્પનાથી જોડાઓ.
આ તો વાંચવાની એક નવી જ દ્રષ્ટિ કહેવાય. પુસ્તક પછી આપણને આ પુસ્તકાલયને અંદર લઈ જાય છે, ખરું ને? શું છે એના જુદા જુદા ભાગોમાં?
હા, પુસ્તક આપણને એક સફર કરાવે છે. પહેલાં તો એ આપણને એ દુનિયામાં લઈ જાય છે જ્યાં આ બધું લખાયું, એટલે કે પ્રથમ સદીનું પેલેસ્ટાઈન અને આસપાસનો રોમન સામ્રાજ્યનો વિસ્તાર.
એનું શું મહત્વ?
ખૂબ મહત્વનું, કારણ કે ઈસુ એક યહૂદી હતા. ખ્રિસ્તી ધર્મ યહૂદી ધર્મમાંથી જ જન્મ્યો, એટલે એ યહૂદી સંદર્ભ સમજવો પડે. પણ એ ફેલાયો ગ્રીક અને રોમન સંસ્કૃતિમાં, એટલે એ સંદર્ભ પણ સમજવો જરૂરી છે. ત્યાંના રીતરિવાજો, ભાષા, રાજકારણ, આ બધું લખાણો પર અસર કરે છે.
બરાબર. એ પૃષ્ઠભૂમિ સમજ્યા પછી
પછી પુસ્તક મુખ્ય લખાણો પર આવે છે, જેમ કે ગોસ્પેલ્સ, મેથ્યુ, માર્ક, લ્યુક અને જ્હોન.
હા, એમના વિશે શું કહે છે જ્હોનસન?
અહીં તેઓ બહુ જ મહત્વની વાત કરે છે કે આ ચાર ગોસ્પેલ્સ છે ને, એ આજના જમાનાની બાયોગ્રાફી જેવા નથી, ફોટોગ્રાફ નથી.
તો શું છે?
એ ધર્મશાસ્ત્રીય ચિત્રો છે, પોર્ટ્રેટ્સ. જાણે ચાર જુદા જુદા ચિત્રકારો એક જ વ્યક્તિનું ચિત્ર દોરે. દરેકની સ્ટાઇલ અલગ, કલર અલગ, ફોકસ અલગ, પણ છે એ જ વ્યક્તિ વિશે.
વાહ, આ સરખામણી બહુ સરસ છે. એટલે ચારે થોડું અલગ અલગ કહેતા હોય એવું લાગે.
હા, જેમ કે માર્કનું ગોસ્પેલ સૌથી જૂનું મનાય છે. એમાં ઈસુને એક પીડિત, ગેરસમજ પામેલા મસીહા તરીકે બતાવાયા છે. બહુ તાકીદ અને નાટકીયતા છે.
અને બીજા?
મેથ્યુનું ગોસ્પેલ યહૂદી વાચકોને ધ્યાનમાં રાખીને લખાયું હોય એવું લાગે છે. ઈશુને નવા મોઝેઝ તરીકે રજૂ કરે છે. લ્યુક ઈશુને ગરીબો, સ્ત્રીઓ, સમાજથી બહાર ગણાતા લોકોના ઉદ્ધારક તરીકે બતાવે છે. અને જ્હોન તો સાવ અલગ જ છે, ખૂબ દાર્શનિક. ઈશુને સ્વર્ગમાંથી ઉતરેલા લોગોસ, એટલે કે દૈવી શબ્દ કે તર્ક તરીકે વર્ણવે છે.
એટલે આ તફાવતો ભૂલો નથી, પણ જુદા જુદા દ્રષ્ટિકોણ છે.
બરાબર. આ ઈશુના વ્યક્તિત્વ અને એમના સંદેશની સમૃદ્ધિ દર્શાવે છે. ચાર જુદી જુદી સાક્ષીઓ એમ કહી શકાય.
ગોસ્પેલ્સ પછી ન્યૂ ટેસ્ટામેન્ટમાં બીજું મોટું નામ આવે, પ્રેરિત પાઉલનું. એમના પત્રો વિશે શું?
હા, પાઉલના પત્રો ખરેખર તો એ ન્યૂ ટેસ્ટામેન્ટના સૌથી જૂના લખાણો છે. ગોસ્પેલ્સ લખાયા એ પહેલા પાઉલના પત્રો લખાઈ ચૂક્યા હતા.
ઓ, એમ?
હા, અને પાઉલ ખૂબ જ મહત્વના છે, કારણ કે એમણે જ સૌ પહેલા ઈશુના મૃત્યુ અને પુનરુત્થાનનો ધર્મશાસ્ત્રીય અર્થ શું થાય એની વ્યવસ્થિત વાત કરી. પણ એમના પત્રો છે ને, એ કોઈ ધર્મશાસ્ત્રના ક્લાસરૂમ માટે નથી લખાયા.
તો
એ આકસ્મિક છે. એટલે કે પોલે જુદા જુદા શહેરોમાં ચર્ચ સ્થાપ્યા હતા, જેમ કે કોરિન્થ, ગલાતિયા, થેસાલોનિકા. ત્યાં જે તે સમયે કોઈ ચોક્કસ સમસ્યા ઊભી થાય, કોઈ વિવાદ થાય, કોઈ પ્રશ્ન પૂછાય, તો એના જવાબમાં પોલ પત્ર લખતા.
અચ્છા, એટલે પ્રેક્ટિકલ સમસ્યાઓના ઉકેલ માટે.
હા, જેમ કે કોરિન્થના ચર્ચમાં લોકોમાં ભાગલા પડી ગયા હતા, તો એમને સમજાવવા પત્ર લખ્યો. ગલાતિયામાં પ્રશ્ન હતો કે બિન યહૂદીઓએ ખ્રિસ્તી બનવા માટે યહૂદી રિવાજો પાળવા જરૂરી છે કે નહીં. આ પત્રો વાસ્તવિક જીવનના એ સમયના સંઘર્ષો અને સવાલોમાંથી જ જન્મેલા છે.
સમજાયું. એટલે એ સમયના ચર્ચની પરિસ્થિતિનો અરીસો છે એમાં. પોલ પછી પણ બીજા લખાણો ઉમેરાયા છે ને?
હા, બિલકુલ. પછી આવે છે પ્રેરિતોના કૃત્યો, જે લૂકના ગોસ્પેલનો બીજો ભાગ ગણાય છે. એમાં પીટર અને પોલ જેવા પ્રેરિતો દ્વારા ખ્રિસ્તી સંદેશ કેવી રીતે ફેલાયો એની વાત છે.
અને બીજા પત્રો પણ છે?
હા, કેટલાક પત્રો પાઉલના નામે છે, પણ કદાચ એમના શિષ્યોએ પાછળથી લખ્યા હોય એવું વિદ્વાનો માને છે. એમાં ચર્ચનું સંગઠન કેવી રીતે કરવું, નેતાઓ કેવા હોવા જોઈએ, ખોટા ઉપદેશો સામે કેવી રીતે લડવું, એવી બધી વાતો આવે છે. કારણ કે સમય બદલાયો, પડકારો બદલાયા. અને પછી જેમ્સ, પીટર, જૂડ જેવા બીજા લેખકોના સામાન્ય પત્રો પણ છે. એ કોઈ એક ચર્ચ માટે નહીં, પણ બધા ખ્રિસ્તીઓ માટે લખાયા હતા. જેમ્સનો પત્ર દાખલા તરીકે શ્રદ્ધાની સાથે સારા કર્મો અને સામાજિક ન્યાય પર ભાર મૂકે છે. એ પાઉલની માત્ર વિશ્વાસની વાતનું એક જરૂરી સંતુલન પૂરું પાડે છે.
અને પેલું સૌથી છેલ્લું અને કદાચ સૌથી વધુ ચર્ચાસ્પદ પુસ્તક પ્રકટીકરણ, જેના વિશે ઘણી અટકળો થતી હોય છે.
હા, પ્રકટીકરણ, બુક ઓફ રેવલેશન. સામાન્ય રીતે લોકો એને ભવિષ્યની ભયાનક ઘટનાઓનું સમયપત્રક માની લે છે. દુનિયાનો અંત ક્યારે આવશે વગેરે. જ્હોનસન સ્પષ્ટ કહે છે કે આ રીતે વાંચવું એ એની શૈલીને સમજવામાં મોટી ભૂલ છે.
તો સાચી રીત કઈ છે?
ભવિષ્ય ભાખવા કરતા વર્તમાનની પરિસ્થિતિ પર ટિપ્પણી કરવા માટે આબેહૂબ, નાટકીય અને પ્રતીકાત્મક ભાષાનો ઉપયોગ થતો હતો.
એટલે એ ભવિષ્યવાણી નથી.
સીધી રીતે ભવિષ્યવાણી નથી. એ લખાયું હતું એવા ખ્રિસ્તીઓ માટે જેઓ રોમન સામ્રાજ્યના અત્યાચાર સહન કરી રહ્યા હતા. એમને હિંમત અને આશા આપવા માટે. પેલી વિચિત્ર છબીઓ છે ને, પશુ, ડ્રેગન વગેરે એ રોમન સત્તાના પ્રતીકો છે. પુસ્તક કહેવા માંગે છે કે ભલે અત્યારે રોમન સમ્રાટ શક્તિશાળી લાગે, પણ અંતિમ વિજય તો ઈશ્વરનો જ છે. ટકી રહો, શ્રદ્ધા ન ગુમાવો.
અચ્છા, એટલે એ સમયના લોકો માટે પ્રતિકાર અને આશાનો સંદેશ હતો.
બરાબર, એ ભવિષ્યનો નકશો નથી, પણ દમન સામે ટકી રહેવાનું ધર્મશાસ્ત્ર છે.
અને છેલ્લો મુદ્દો કે આ 27 પુસ્તકો જ કેમ ન્યૂ ટેસ્ટામેન્ટ બન્યા? બીજા ઘણા લખાણો પણ ફરતાતા ને એ સમયે.
હા, ચોક્કસ. ગોસ્પેલ ઓફ થોમસ, બીજા ઘણા પત્રો. શરૂઆતમાં બહુ વિવિધતા હતી. કયા પુસ્તકોને સત્તાવાર કે પ્રમાણભૂત કેનન ગણવા, એની પ્રક્રિયા અચાનક નથી થઈ, એમાં સદીઓ લાગી.
તો કઈ રીતે નક્કી થયું? કોણે નક્કી કર્યું?
કોઈ એક કમિટીએ બેસીને નક્કી નથી કર્યું, પણ ધીમે ધીમે જુદા જુદા ચર્ચ સમુદાયોમાં અમુક પુસ્તકો વધુ વપરાવા લાગ્યા, વધુ સ્વીકાર્ય બન્યા. એના માટે અમુક માપદંડો વપરાયા, જો કે લખેલા નહોતા. જેમ કે
કયા માપદંડો?
પહેલું, પ્રેરિતત્વ, એપોસ્ટોલિસિટી. શું એ લખાણ કોઈ પ્રેરિત, જેમ કે પીટર, પોલ, જ્હોન અથવા એમના નજીકના સાથી સાથે જોડાયેલું છે? બીજું, કેથોલિસિટી, કેથોલિસિટી. શું એ મોટાભાગના જુદા જુદા ભૌગોલિક વિસ્તારોના ચર્ચ દ્વારા વપરાય છે અને સ્વીકારાય છે? અને ત્રીજું, રૂઢિચુસ્તતા, ઓર્થોડોક્સી. શું એનો મુખ્ય સંદેશ ચર્ચની મૂળભૂત માન્યતાઓ સાથે સુસંગત છે?
એટલે આ એક લાંબી સામુદાયિક પ્રક્રિયા હતી.
હા, કેનન એ ઇતિહાસ અને ધર્મશાસ્ત્ર બંનેની પેદાશ છે. એ દર્શાવે છે કે પ્રારંભિક ચર્ચે પોતાની શ્રદ્ધાને સમજવા અને ટકાવી રાખવા માટે કયા લખાણોને સૌથી મહત્વના ગણ્યા.
તો આખી ચર્ચા પરથી કેટલાક મુખ્ય વિચારો તારવી શકીએ. પહેલો અને કદાચ સૌથી મહત્વનો એ જ કે ન્યૂ ટેસ્ટામેન્ટ એક પુસ્તક નથી, પણ વિવિધ અવાજોનું પુસ્તકાલય છે.
બરાબર. અનેક લેખકો, અનેક સમય, અનેક શૈલીઓ. આ વિવિધતા એની નબળાઈ નથી, પણ શક્તિ છે. જેમ આપણા દેશમાં કેટલી બધી ભાષાઓ અને પરંપરાઓ છે, એવું જ કંઈક પ્રારંભિક ખ્રિસ્તી ધર્મમાં પણ હતું.
બીજો મુદ્દો એ કે આ લખાણો અમૂર્ત સિદ્ધાંતો નથી, પણ જીવંત અનુભવ અને વાસ્તવિક ચોક્કસ સમસ્યાઓના જવાબમાં લખાયા છે. પાઉલના પત્રો આનું ઉત્તમ ઉદાહરણ છે.
હા, એટલે એ ખૂબ વ્યવહારો અને પાદરીય છે. એ સમયના લોકોના જીવન સાથે સીધા જોડાયેલા હતા.
ત્રીજું, આખા ન્યૂ ટેસ્ટામેન્ટને સમજવાની ચાવી ઈશુના પુનરુત્થાનનો અનુભવ છે. એ ઘટના પછી જ બધું લખાયું છે, અને એ દ્રષ્ટિકોણથી જ લખાયું છે.
ચોક્કસ. અને એનાથી જ પેલી ગોસ્પેલ્સવાળી વાત જોડાય છે. ગોસ્પેલ્સ ફોટોગ્રાફ નથી, પણ શ્રદ્ધાથી રંગાયેલા ચિત્રો છે. દરેક લેખક પોતાના સમુદાય માટે ઈસુના મહત્વને અલગ રીતે રજૂ કરે છે.
અને છેલ્લે, પ્રકટીકરણ વિશેની સ્પષ્ટતા પણ મહત્વની છે. એ ભવિષ્યની આગાહી નથી, પણ દમન સામે ટકી રહેવા માટેનો પ્રતીકાત્મક અને આશાવાદી સંદેશ છે.
હા, એની શૈલી અને સંદર્ભ સમજવા ખૂબ જરૂરી છે.
તો આ બધી વાતો જાણીને આપણા રોજિંદા જીવનમાં કે વિચારમાં શું ફેર પડી શકે? આ પુસ્તકના વિચારોનો વ્યવહારિક ઉપયોગ શું?
મને લાગે છે કે પહેલી વાત તો એ છે કે આપણે કોઈપણ પ્રાચીન ગ્રંથ, ખાસ કરીને ધાર્મિક ગ્રંથો, વાંચવાની એક રીત શીખીએ. માત્ર સ્વીકારી લેવું કે નકારી દેવું એના બદલે થોડા પ્રશ્નો પૂછીએ. કોણે લખ્યું, શા માટે, કોના માટે, ક્યારે, કઈ શૈલીમાં, આ આપણને વધુ ઊંડાણપૂર્વક સમજવામાં મદદ કરે છે.
એટલે કે એક પ્રકારની વિવેચનાત્મક વાંચન ટેવ કેળવાય.
બરાબર. બીજું, પ્રારંભિક ખ્રિસ્તી ધર્મમાં જે વિવિધતા અને મતભેદો હતા, એ જાણ્યા પછી આપણને કદાચ ધાર્મિક બાબતોમાં વધુ નમ્રતા અને સહિષ્ણુતા આવે. જો શરૂઆતમાં જ એકમત નહોતો, તો આજે પણ જુદા જુદા મંતવ્યો હોઈ શકે છે. એકતાનો અર્થ એકરૂપતા જ હોય એ જરૂરી નથી.
આ વાત તો ભારતના સંદર્ભમાં ખૂબ જ સુસંગત છે.
ત્રીજું, આ પુસ્તક શ્રદ્ધા અને તર્ક વચ્ચે સેતુ બાંધવાનો પ્રયાસ કરે છે. તે બતાવે છે કે બૌદ્ધિક રીતે પ્રામાણિક રહીને, વિવેચનાત્મક અભ્યાસ કરીને પણ શ્રદ્ધા રાખી શકાય છે. બલકે ઊંડી સમજણથી શ્રદ્ધા વધુ મજબૂત બની શકે છે.
અને કદાચ ચોથું, પ્રથમ સદીના એ લોકોના વિશ્વને, એમના સંઘર્ષોને સમજવાનો પ્રયાસ કરવાથી એક પ્રકારની ઐતિહાસિક સહાનુભૂતિ કેળવાય છે. એ માત્ર પુસ્તકના પાત્રો નહીં, પણ વાસ્તવિક માણસો લાગે છે.
સાચી વાત. અને છેલ્લે, આખી વાત આપણને વાર્તા કહેવાની શક્તિ, પાવર ઓફ નેરેટિવ વિશે પણ વિચારતા કરે છે. કેવી રીતે વાર્તાઓ, કથાઓ અને પ્રતીકો ઓળખ ઘડે છે, સમુદાયો બનાવે છે અને લોકોને પ્રેરણા આપે છે.
આ ચર્ચામાંથી તમને વ્યક્તિગત રીતે કઈ વાત સૌથી વધુ સ્પર્શી ગઈ અથવા નવી લાગે?
મારા માટે જ્હોનસન જે રીતે શૈક્ષણિક કઠોરતા અને શ્રદ્ધાની સંવેદનશીલતા વચ્ચે સંતુલન જાળવે છે એ બહુ પ્રભાવશાળી છે. ટીકા અને પ્રશંસા બંને એક સાથે, એ બતાવે છે કે જટિલ વિષયોને પણ કેવી રીતે સૂક્ષ્મતાથી સમજી શકાય અને પેલી કેનન બનવાની પ્રક્રિયા કે એ કેટલી ધીમી અને સામુદાયિક હતી એ પણ રસપ્રદ લાગ્યું.
અને મને સૌથી વધુ ગમેલો વિચાર એ છે કે ન્યૂ ટેસ્ટામેન્ટને એક સ્થિર ગ્રંથને બદલે એક જીવંત, ગતિશીલ અને વૈવિધ્યસભર પુસ્તકાલય તરીકે જોવાનો. એનાથી એ ગ્રંથ વધુ માનવીય અને સુલભ લાગે છે. એ જાણે નિયમોનો સંગ્રહ મટીને લોકોના અનુભવો, સંઘર્ષો અને આશાઓની અભિવ્યક્તિ બની જાય છે.
બરાબર. આ પુસ્તક આપણને શીખવે છે કે ન્યૂ ટેસ્ટામેન્ટ જેવા ગ્રંથોને સમજવા માટે વિવેચનાત્મક મન અને કલ્પનાશીલ હૃદય બંનેની જરૂર પડે છે.
અને કદાચ આપણે એ વિચારી શકીએ કે જો આ લખાણો આટલા બધા ઐતિહાસિક સંદર્ભો અને માનવીય અનુભવો સાથે જોડાયેલા છે, તો આજના ઝડપથી બદલાતા યુગમાં આપણે એની સાથે કેવી રીતે જોડાઈ શકીએ? એનો અર્થ આજે આપણા માટે શું હોઈ શકે?
ખૂબ સારો પ્રશ્ન છે, વિચારવા જેવો.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.